તારીખ 28/1/1999 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 520 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 825
એમ પણ લાગે છે કે બનાસીદાસ જે સમયસર નાટકની રચના કરી છે એ નાટક સમયસર વાંચીને પોતાને જે વાત એમના વિશે લાગી છે બનાસીદાસ વિષયમાં જે લાગી છે એ વાત એમને લખી છે. એમ પણ લાગે છે કે બનારસીદાસે લક્ષણ આદિ ભેદથી જીવનો વિશેષ નિર્ધાર કર્યો હતો. નિર્ધાર કરવો એટલે નિશ્ચય કરવો. જુદા જુદા ગુણોના લક્ષણથી, ભેદ એટલે પ્રકાર, જુદા જુદા ગુણોના પ્રકારથી જીવના સ્વરૂપનો વિશેષપણે નિશ્ચય કર્યો હતો અને તે તે લક્ષણાદિનું સતત મનન થયા કર્યાથી પછી ઘૂંટાય નિર્ધાર થયા પછી સ્વરૂપ મહિમાવંત હોવાથી ઘૂંટાય છે અને એમ થવાથી આત્મ સ્વરૂપ કાંઈક તીક્ષણપણે તેમને અનુભવમાં આવ્યું છે. તેમને આત્મ સ્વરૂપનો તીક્ષણ અનુભવ, જોરદાર અનુભવ થયો છે અને અવ્યક્તપણે આત્મદ્રવ્યનો પણ તેમને લક્ષ થયો છે. અહીંયા અવ્યક્ત શબ્દ જે લક્ષમાં વાપર્યો છે એ સવિકલ્પ દશામાં જે લક્ષ રહે છે એ વિકલ્પની પ્રધાનતાથી વાત છે. કેમ કે એમને જે દોહો રચ્યો છે, સમતા રમતા ઉરજતા નાયકતા સુખભાસ, એ વિચારાધીન છે, સંપૂર્ણ પ્રત્યક્ષ અનુભવ નથી. સ્વવિકલ્પ દશામાં, નિર્વિકલ્પ દશામાં તો ભેદ પડતા નથી. નિર્વિકલ્પ દશામાં તો અભેદ સ્વરૂપનો અનુભવ છે. હવે જે ભેદો સમજાય છે સ્વરૂપ વિષયમાં એ પરિણતિ ઉપરથી સ્વવિકલ્પ દશામાં સમજાય છે અને એવું સ્વરૂપ લક્ષમાં રહે છે એટલે એને અવ્યક્ત લીધું. લક્ષમાં આવેલું સ્વરૂપ અવ્યક્ત લીધું અને તે અવ્યક્ત લક્ષથી તે બીજ જ્ઞાન તેમણે ગાયું છે. તે બીજ જ્ઞાન સંબંધી કાંઈ દોહો હશે, એ જે એમણે ગાયું છે એ આ લક્ષથી ગાયું છે. એમ કે અવ્યક્ત લક્ષનો અર્થ અત્રે એવો છે કે હવે પોતે સ્પષ્ટ કરે છે કે અવ્યક્ત લક્ષ કહ્યું અમે એનો અર્થ અહીંયા એમ છે કે ચિત્તવૃત્તિ આત્મવિચારમાં વિશેષપણે લાગી રહેવાથી સવિકલ્પ દશામાં આત્મવિચારમાં એમનું ચિત્ત પરિણતિ તો ખરી પણ ચિત્તવૃત્તિ એટલે વિકલ્પો પણ આત્મા વિચારમાં જ વિશેષપણે લાગી રહેતા પરિણામની નિર્મળ ધારા બનારસીદાસને જે અંશે પ્રગતિ છે એ જ્ઞાન દશા છે. એમને તે નિર્મળ ધારાને લીધે પોતાને દ્રવ્ય આ જ છે એમ જો કે સ્પષ્ટ જાણવામાં નથી. સ્પષ્ટ નથી એટલે શું કે ઉપયોગમાં એટલું બધું નથી આવતું. જે પરિણતિની ધારાથી વિચારમાં આવે છે વિચાર એક અસ્પષ્ટ જ્ઞાનનો પ્રકાર છે અને અતિન્દ્રિય પ્રત્યક્ષ છે એ સ્પષ્ટ જ્ઞાનનો પ્રકાર છે પણ એ કેવળ જ્ઞાનમાં આવે. કેમ કે કેવળ જ્ઞાનની અંદર બધા ભેદો જણાય છે. નિર્વિકલ્પ દશામાં સદમસ્તની નિર્વિકલ્પ દશામાં બીજા ભેદો નથી જણાતા. અભેદમાં ભેદોનું જ્ઞાન સમાવેશ છે પણ એ બધું અસ્પષ્ટ ગણાય છે. સ્પષ્ટ નથી કરતો. જો કે સ્પષ્ટ જાણવામાં નથી તો પણ અસ્પષ્ટપણે એટલે સ્વાભાવિકપણે પણ તેમના આત્મામાં તે છાયા ભાષ્યમાન થઈ છે, એટલે જ્ઞાનમાં એ પ્રકાર ભાષ્યમાન થયો છે. કેવળ અનુમાન કર્યું છે, તર્ક કર્યો છે એમ નથી, ભાષ્યમાન થયેલું છે, પણ અસ્પષ્ટ છે એટલે છાયા રૂપે લીધું છે. અને જેને લીધે એ વાત તેમના મુખથી નીકળી શકી છે અને એને અનુસરીને એમણે આ પદરચના કરેલી છે. એ છે કે પછી કોઈ બીજા પદોની પણ ચર્ચા ચાલી હોય તો ઘણી જગ્યાએ એમણે આત્મસ્વરૂપને કહ્યું છે, આત્મસ્વરૂપને ઘણી જગ્યાએ કહ્યું છે જુદા જુદા અધિકારમાં. કયા પદની પોતે આમાં ચર્ચા કરે છે એ નથી લીધું. શું તેમ સુભાગભાઈના પત્રો પણ આપણને મળતા નથી, નહીતર મળી મળી જાત. સુભાગભાઈનો પત્ર મળ્યો હતો, મળી જાત. પણ શું છે કે નિર્વિકલ્પ અનુભવમાં એટલા બધા ભેદો પણ જ્ઞાનમાં નથી આવતો. ભેદનું જ્ઞાન એવી રીતે નથી થતું, અભેદનું જ્ઞાન થાય. જેવી રીતે એક તમને મોતીચૂરનો લાડવો બનાવ્યો છે, આ જામનગર બાજુ બને છે ને મોતીચૂરનો લાડવો, એની અંદર એ લોકો ઘણા મસાલા, તેજાના અને મેવો બધો નાખે, કાજુનો, બદામનો ભૂકો કરીને નાખે, પિસ્તા નાખે, પછી એ સિવાય બીજા ગરમ મસાલા નાખે. હં, લાડવો ખાનારને એકસાથે સ્વાદ આવે છે, એને જુદો જુદો સ્વાદ નથી આવતો. કે આ તજનો સ્વાદ છે, આ મૂસળીનો સ્વાદ છે. શું આવે છે ને બધી ઔષધિઓ, જે ગરમ ઔષધિઓ હોય છે, આ અડદિયામાં નાખે છે. તો સ્વાદ લેનારને તો એકસાથે બધાનો સ્વાદ આવી જાય છે અભેદપણે. એક બટકુલી એમાં બધાનો સ્વાદ આવે છે, એમાં જુદો જુદો સ્વાદ નથી આવતો. કેમ કે સ્વાદના અનુભવમાં પીડ્યો છે, એટલે ભેદના અનુભવ, ભેદનો અનુભવ નથી થતો ત્યાં સ્વાદ લીધે. પણ પછી જ્યારે વિચાર કરે કે આમાં જે તીખાશ હતી ને એ મરી નહીં હતી, અને આમાં જે સુગંધ સાથેનો થોડોક સ્વાદ હતો ને એ એલચીનો હતો. શું એવી રીતે વિચારમાં બધું આવે, એમ આત્માનું એકરૂપ સ્વરૂપણું, સમપણું, પછી ઉર્ધ્વપણું, કે બધે અગ્ર પહેલાં જ્ઞાન જ થાય છે, સમપણું, સમતા, રમતા, રમ્યપણું, એ બધા જે એમણે લક્ષણો લીધા છે એ બધા એમને જ્ઞાનમાં જે કંઈક છાયા ભાષ્યમાન થાય છે, સ્વવિકલ્પ દશામાં પણ જે છાયા ભાષ્યમાન થાય છે એના ઉપરથી લીધું છે. પણ એ અસ્પષ્ટ જ્ઞાન બધું ગણાય છે, સ્પષ્ટ જ્ઞાન નથી. જે કેવળ જ્ઞાનની અંદર એક એક ભેદ સર્વથા પ્રકારે માલુમ પડે એવી રીતે માલુમ સદવસ્તુ દશામાં ન પડે, એટલે એ ભાષ્યમાન થયું છે, ફીલ થાય છે, અને ફીલ થાય છે એના ઉપરથી એ લખે છે. એમણે જે લખ્યું છે એ સાવ અધ્ધરથી લખ્યું છે, અથવા કેવળ અનુમાનો કરીને લખ્યું છે એમ નથી, ભાષ્યમાન છે એના ઉપરથી લખ્યું છે. આત્મામાં તે છાયા ભાષ્યમાન થઈ છે, એટલે આત્મ પરિણામ છે, જ્ઞાનના પરિણામ છે. અને એ લીધે એ વાત તેમના મુખથી નીકળી શકી છે, અને સહજ આગળ વધતા તે વાત તેમને સાવ સ્પષ્ટ થઈ જાય એવી દશા તે ગ્રંથ કરતા તેમની પ્રાય રહી છે. એટલું બધું અનુમાન કર્યું છે કૃપાળુ દેવ, કે આ જીવને જો આવી છાયા ભાષ્યમાન થઈ હોય અને એ જીવ જો એમને આગળ વધે તો એ વિશે વધારે સ્પષ્ટ થઈ જાય, અસ્પષ્ટમાંથી વધારે સ્પષ્ટ થઈ જાય એમ બને છે. એનો એક દ્રષ્ટાંત મળે ખરો, એવી રીતે મળે કે અમૃતચંદ્ર આચાર્ય દેવે 47 શક્તિનું વર્ણન કર્યું છે અને 47 નયોનું પણ વર્ણન કર્યું છે. જે 47 શક્તિઓનું વર્ણન કર્યું છે એ કઈ 47 ભેદ કઈ અભેદ અનુભવમાં નથી આવતા, પણ સાધનામાં જેમ જેમ નિર્મળતા વધતી જાય તેમ જે છાયા શરૂઆતમાં છાયા ભાષ્યા રૂપે ભાષ્યમાનથી હોય એનું સ્પષ્ટપણું આવતું જાય, એનું સ્પષ્ટપણું સ્ફૂટપણું સ્પષ્ટપણું આવતું જાય, અને એમણે એ ગુણોની સ્પષ્ટ વ્યાખ્યાઓ કરી છે. એ વાતને વધારે સ્પષ્ટ કરીએ તો આ બધો વિષય જરા સૂક્ષ્મ વધારે છે કે જ્ઞાન છે એ જ્ઞાનને એ જ્ઞાનને પર્યાયને અનંત ગુણનું રૂપ છે, તો એની હયાતી ઉપરથી અસ્તિત્વ ગુણ એમને સ્થાપ્યો છે. વેદન ઉપરથી એમણે પ્રકાશ ગુણને સ્થાપ્યો છે. પ્રતિબિંબ ઝીલે છે જ્ઞાન એના ઉપરથી સ્વચ્છત્વ ગુણને એમણે પ્રકાશ્યો છે. તો બીજા ગુણોના રૂપને પકડી પકડીને તે તે ગુણની એમણે સ્પષ્ટ પરિભાષા કરી છે કે પ્રકાશ શક્તિ જે આત્મામાં છે એ સ્પષ્ટ નહીં, સ્પષ્ટ શબ્દ નથી વાપર્યો ત્યાં, વિશદ શબ્દ વાપર્યો છે, વિશદ સ્વસંવેદનમયી પ્રકાશ શક્તિ. એ વિશદ શબ્દ સંસ્કૃતમાં પણ વિશદ છે અને ગુજરાતીમાં પણ વિશદ જ છે. વિશદ એટલે નિર્મળ, નિર્મળ સ્વસંવેદન પણ જેનામાં છે તે મય આત્મામાં જે શક્તિ છે એને પ્રકાશ શક્તિ કહેવામાં આવે છે. આ 12મી પ્રકાશ શક્તિ એવી રીતે વ્યાખ્યા કરી છે. તો એમનું જ્ઞાન વધારે સ્પષ્ટ છે ત્યાં મુનિ દશામાં. જે બનારસી દાસને જે છાયા ભાષ્યમાન થઈ છે એ આગળ વધે તો વધારે સ્પષ્ટ થઈ જાય એમ કહે છે. એવી એમની સાધના એમણે જોઈ, એવી દશા જોઈ, એમણે સાધનાની દશા જોઈ. કૃપાલદેવે પરોક્ષ જ્ઞાનીને આવી રીતે એમનું જ્ઞાન માપે છે. એવી રીતે વાત છે. શ્રી ડુંગરના અંતરમાં જે ખેદ રહે છે તે કોઈ રીતે યોગ્ય છે. શું ખેદ એ વાતનો રહેતો લાગે છે અહીંયા જે ચર્ચા ચાલી છે એના ઉપરથી કે કૃપાળુ દેવ એક સમર્થ મહાપુરુષ છે. આવા સમર્થ મહાપુરુષને થોડા રૂપિયા માટે એમનો કિંમતી સમય અને શક્તિ ખર્ચાઈ જાય બરાબર નહીં. જો એમને નિવૃત્તિ હોય તો અનેક જીવોનું કલ્યાણ થવાનો એમને સમય આપી શકે, અનેક જીવોનું કલ્યાણ થાય એના માટે પોતાનો સમય આપી શકે, માર્ગદર્શન આપી શકે અનેક મુમુક્ષુ જીવોને. તો ઘણા જીવોનું કલ્યાણ થાય એવી શક્તિને એવું સામર્થ્ય ધરાવે છે પોતે, પણ આ તો ખોટું થાય છે. આવા મહાપુરુષને દુકાને બેસીને ધંધો કરવો પડે, એક તો એમનો દેખાવ બગડે, એમની જે મહાનતા છે એમના પ્રમાણમાં દેખાવ બગડે છે, બીજું ઘણા જીવોને લોસ જાય છે, નુકસાન જાય છે, એનો ખેદ થાય છે. એટલે ડુંગરભાઈ, સુભાગભાઈ અને બીજા પણ કેટલાક મુમુક્ષુઓને આવા પ્રકારનો ખેદ થતો હતો. આ ખેદ થાય છે, આ ખેદ થાય છે, આ ખેદ થાય છે, પણ કોઈને એવી શક્તિ નહોતી કે એમને દુકાનેથી ઉઠાડી મૂકે. એવી કોઈ શક્તિ કોઈનામાં આર્થિક રીતે પણ નહોતી, તેમ બીજી રીતે પણ એમને તો કૃપાળુ દેવ એ બાબતમાં સંમત થાય અને એમને સંમત કરવા એટલી શક્તિ જોઈએ ને, પછી એમની સંમતિ મેળવવા જેટલી પણ શક્તિ જોઈએ. એ બધો પ્રકાર કઈ પ્રારબ્ધ અનુસાર બને છે. શ્રી ડુંગરના અંતરમાં જે ખેદને છે તે કોઈ રીતે યોગ્ય છે, વાત તો ઠીક છે, અને તે ખેદ ઘણું કરીને તમને પણ રહે છે, એટલે એક મને ખબર છે કે તમે આ વાતમાં એમની સાથે સંમત છો, તે જાણવામાં છે. તેમજ બીજા પણ કેટલાક મુમુક્ષુ જીવોને એ પ્રકારનો ખેદ રહે છે એ રીતે પણ જાણવામાં છે. છતાંય અને તમ સૌનો એ ખેદ દૂર કરાય તો સારું એમ મનમાં રહેતા છતાંય પ્રારબ્ધને વેદીએ છીએ. તો પણ અમારું જે પ્રારબ્ધ છે વ્યવસાય કરવાનો, એ ભોગવવું, સમ્યક પ્રકારે ભોગવવું, એમ જ યોગ્ય લાગ્યું છે. મળી અમારા ચિત્તમાં એ વિશે અત્યંત બળવાન ખેદ છે, કેમ કે ઘણા જીવોને નુકસાન જાય છે. એક પણ જીવને આત્મકલ્યાણનો રસ્તો મળી જાય તો એનું મૂલ્ય બહુ મોટું છે. એક પણ જીવને આત્મકલ્યાણનો સાચો રસ્તો મળી જાય તો એની કિંમત થોડી નથી, બહુ મોટી કિંમત છે. કેમ કે પરંપરાએ એ જીવ સિદ્ધપદને ધારણ કરશે, કેટલી મોટી વાત થઈ જાય. એટલે એમને પણ બળવાન ખેદ રહે છે, પોતાને પણ બળવાન ખેદ રહે છે. જે ખેદ દિવસમાં પ્રાય ઘણા ઘણા પ્રસંગે સ્ફુર્યા કરે છે, વેપાર કરતા કરતા એ વાત યાદ આવ્યા કરે છે, અને તે ઉપસમાવાનું કરવું પડે છે, એને શાંત કરવો પડે છે. કોઈ પ્રારબ્ધ છે, આ તો પ્રારબ્ધ છે, એમાં ચાલે નહીં, ઉદય છે, ઉદયમાં કોણ ફેર કરે, શાંત કરવો પડે છે. અને ઘણું કરીને તમ વગેરેને પણ અમે વિશેષપણે તે ખેદ વિશે લખ્યું નથી કે જણાવ્યું નથી. એટલે અમને જે ખેદ થાય છે એ બાબતમાં તો અમે તમને પણ જણાવ્યો નથી. કોઈ વખત સામાન્ય વાત લખાઈ ગઈ હોય છે, વિશેષ સ્પષ્ટપણે એવી વાત નથી બતાવી તમને. અમને તેમ જણાવવાનું પણ યોગ્ય લાગતું નહોતું. પણ હાલ શ્રી ડુંગરે જણાવવાથી પ્રસંગથી જણાવવાનું થયું છે. એમનો આ બાબતમાં ડુંગરભાઈનો પત્ર સ્પષ્ટ આવ્યો છે કે આપ નિવૃત્તિ લ્યો અને એની કોઈ વ્યવસ્થા થાય તો સારો, એને કોઈ વ્યવસ્થા અમે બેસાડીએ, આમ કરીએ તેમ કરીએ, એવું કાંઈ ને કાંઈ લીખવું છે એમણે. એટલે પ્રસંગ ઉચિત આ વાતની સ્પષ્ટતા કરી છે. તમને અને ડુંગરને જે ખેદ રહે છે તે પ્રકાર વિશે અમને અસંખ્યાત ગુણ વિશિષ્ટ ખેદ રહેતો હશે એમ લાગે છે. અમને તો ઘણો લાગે, કેમ કે અમે એનું મૂલ્ય સમજીએ છીએ. તમને હજી એટલો ખ્યાલ નથી કે બીજા જીવોનું આત્મકલ્યાણ થાય તો એની કિંમત કેટલી, એટલો અમને ખ્યાલ છે. અને અનેક જીવોનું, એક જીવનું નહીં, અનેક જીવોની થવાની સંભાવના પણ પોતાને દેખાય છે. શું એ વાત એમણે 708 પત્રમાં ઘણું પ્રેમ લખ્યું છે. અમે ધારીએ છીએ તેમ, નીચેથી છઠ્ઠી લીટી, સર્વસંગ પરિત્યાગ આદિ થાય તો, એટલે જો મુનિ દશા આવી જાય તો હજારો માણસ મૂળ માર્ગને પામે. કેટલા? પોતાના નિમિત્તે હજારો માણસ મૂળ માર્ગને પામે અને હજારો માણસ તે સન્માર્ગને આરાધી સદગતિને પામે એમ અમારાથી થવું સંભવે છે. અમારા સંઘમાં ત્યાગ કરવાની ઘણા જીવને વૃત્તિ થાય એવો અંગમાં ત્યાગ છે. અત્યારે પણ અમારો વૈરાગ્યને ત્યાગ એવો છે કે અમારા સંઘમાં આવે અને વૈરાગ્ય થાય. અમે ત્યાગીએ તો અમારી હારે એ પણ ત્યાગે. અમે જંગલમાં આવેલા જઈએ તો અમારી હારે એ પણ હાલી નીકળે. એ બધું એમને પોતાના ખ્યાલમાં છે, યાદ ગયા એમણે લખ્યું છે. પછી બીજી વાત છે, પણ એ વાત પોતાના ખ્યાલમાં છે એટલે અમને ખેદ રહે છે. એનું કારણ એ છે, અમને ઘણો ખેદ રહે છે. અસંખ્ય ગુણ વિશિષ્ટ ખેદ રહે છે એમ જે લખ્યું ને, અસંખ્યાત ગુણ વિશિષ્ટ ખેદ રહેતો હશે તમારા કરતા તો અમને એમ લાગે છે. એનું કારણ કે એમને ખ્યાલ છે કે પોતાની પાસે જે જ્ઞાન છે અથવા જે દિવ્ય જ્ઞાન છે એનું કેટલી કિંમત છે, એનું કેટલું મૂલ્ય છે, અને એ કેટલું બીજાને લાભનું કારણ થઈ શકે એવું છે, એનો કેટલો મોટો લાભ છે બીજાને એ પોતાને સમજાવવાનું છે. એટલે ખેદ્રીય છે, કારણ કે જે જે પ્રસંગે તે વાત. હવે જો મૂળ પોતે શેનો ખેદ છે તો ઓલા મને એ કાંઈ ખોલતા નથી, આ તો આપણે કાઢવું પડે છે. એમને મચી જાય કે સમજાવ્યું નથી, શું વિષય ઉપર ખેદ ચાલતો હશે બે નારો સ્પર્શ. પણ આગળ પાછળનો બધું વિચારીએ તો નીકળે છે, કારણ કે જે જે પ્રસંગે તે વાત આત્મપ્રદેશમાં સ્મરણ થાય છે તે પ્રસંગે બધા પ્રદેશ શિથિલ જેવા થઈ જાય છે. અને જીવનો નિત્ય સ્વભાવ હોવાથી જીવ આવો ખેદ રાખતા છતાં જીવે છે. કેટલો બધો ખેદ થાય છે એનો ઉપમા આપી છે. જેમ કે કોઈને બહુ ભય લાગે ને તો બધા અંગ ઢીલા થઈ જાય, ત્યારે શું કહે માણસ, તમે મારા તો હાથ પગ પાણી પાણી થતા હતા. શું કહે, મારા હાથ પગ પાણી પાણી થતા હતા, માથું ભમવા માંડ્યું હતું. આ તો ઉપરના અંદરના અંગોની અંદર કોઈ અસર થાય તો કોઈને ઝાડા થઈ જાય, કોઈને ઉલટીઓ થવા માંડે, કોઈને પેશાબ છૂટી જાય. ભય એવી ચીજ છે, એ બધું ક્યારે થાય, એની પકડ છૂટી જાય ત્યારે થાય, કંટ્રોલ છૂટી ગયો ને એટલે શિથિલ થઈ ગયો. અંગ ઉપાંગની અંદર શિથિલતા આવે ત્યારે એનો કંટ્રોલ છૂટી જાય ને. એ ઉપમા એમણે આત્મપ્રદેશોમાં લગાવી છે, કે કારણ કે જે જે પ્રસંગે તે વાત આત્મપ્રદેશમાં સ્મરણ થાય છે તે પ્રસંગે બધા પ્રદેશ જાણે શિથિલ જેવા થઈ જાય છે, ઢીલા પડી જાય છે બધા પ્રદેશો. અને ઢીલા પડી જાય છે એનો અર્થ શું થાય છે કે આવા પ્રસંગની અંદર તો મોટી ઇફેક્ટ આવી ગણાય, પણ જીવનો તો સ્વભાવ નિત્ય રહેવાનો છે. સો જીવનો નિત્ય સ્વભાવ હોવાથી જીવ આવો ખેદ રાખવા છતાં જીવે છે, કેમ કે એનો તો જીવાનો આનાથી એનો જીવાનો સ્વભાવ છે માટે જીવે છે, બાકી જીવે નહીં. એટલી બધી અસર અમને આવે છે. અસંખ્યાત ગુણ વિશિષ્ટ લખ્યું છે એ ખાલી ગણિતનો વિષય નથી, અમને ભાવ ખેદ આવ્યો છે. બહુ મોટી વાત છે, પારમાર્થિક કલ્યાણ કોઈ જીવનું થાય, અનંતકાળ દુઃખ ગયું એ જીવનું, અનંતકાળ સુખી થવાનું એ જીવનું, કોઈ રીતે એની કિંમત ન થાય, કોઈ એની ટર્મથી કોઈ કિંમત કરવાનું, કોઈ એની કઈ બાબતથી એની કિંમત કરવી, કઈ રીતે કિંમત કરવી, કઈ રકમથી કિંમત કરવી, કઈ વસ્તુથી કિંમત કરવી નથી શકે. એવા પ્રકારના ખેદ સુધી પ્રાપ્ત થાય છે, અહીં સુધી અમારો ખેદ ગયો જાય છે, આવા પ્રકારનો ખેદ થાય છે. વળી પરિણામાંતર થઈ થોડા અવકાશે પણ તેને તે વાત પ્રદેશે પ્રદેશે સ્ફુરી નીકળે છે, વળી પરિણામ ફરીને પાછી એની એ વાત પછી સ્ફુરે છે, આત્માના પ્રદેશે પ્રદેશથી સ્ફુરે છે અને તેવી ને તેવી દશા થઈ આવે છે. તથાપિ આત્મા ઉપર અત્યંત દ્રષ્ટિ કરીને, દ્રવ દ્રષ્ટિ કરીને તે પ્રકારને હાલ તો ઉપશમભાવ જ ઘટે છે, યોગ નથી એ જાતનો, એ પ્રકારનો કોઈ યોગ દેખાતો નથી એમ જાણી ઉપશમાવવામાં આવે છે, શાંત કરીએ છીએ, સમાધાન કરી લઈએ છીએ. શ્રી ડુંગરના કે તમારા ચિત્તમાં એમ આવતું હોય કે સાધારણ કારણોને લીધે અમે એ પ્રકારની પ્રવૃત્તિ કરતા નથી તે યોગ્ય નથી, કે અમે આ જે ધાર્મિક પ્રવૃત્તિ ને ધાર્મિક પ્લેટફોર્મ પર આવીને પ્રવૃત્તિ કરતા નથી પ્રચાર પ્રસારની, સાધારણ કારણોને મુખ્ય કરી નાખે છે અને આવો મોટી વાતને ગૌણ કરી નાખે છે એમ કદાચ તમને લાગતું હોય તો તે યોગ્ય નથી. એ પ્રકારે જો રહેતું હોય તો ઘણું કરીને તેમ નથી. એટલે અમે બહુ ગંભીરતાથી વિચાર્યો છે આ વિશે, એમને ઉપર છેલ્લો જવા દીધો છે એવું પણ નથી, અને આટલો બધો ખેદ થાય તો એની એવી ગંભીરતા, એનો ઊંડો વિચાર ચાલ્યો જ હોય ને તો સમજી શકાય એવી વાત છે. એમ અમને લાગે છે નિત્ય પ્રત્યે તે વાતનો વિચાર કરવા છતાં હજુ બળવાન કારણોનો તે પ્રત્યે સંબંધ છે, સાધારણ કારણનો સંબંધ નથી, બળવાન કારણોનો તે પ્રત્યે સંબંધ છે એમ જાણી જે પ્રકારની તમારી ઈચ્છા પ્રભાવના હેતુમાં છે, અહીંયા અહીંયા છે નીકળી જુઓ, અહીંયા આવ્યું છે, ઉપલા પેરેગ્રાફમાં ક્યાંય નથી લીધું, અહીંયા આવી ગયો, એક શબ્દ આવી ગયો, એટલે વાત બરાબર નીકળી અનુમાનની. આપણે એમ જાણી જે પ્રકારની તમારી ઈચ્છા પ્રભાવના હેતુમાં છે તે હેતુને દિલમાં નાખવાનું થાય છે, એની પાછળ બળવાન કારણ છે. અને તેને અવરોધક એવા કારણોને ક્ષીણ થવા દેવામાં, એ પ્રવૃત્તિમાં અવરોધક એવા કારણો છે તેને ક્ષણ ક્ષીણ થવા દેવામાં કાંઈ પણ આત્મવીર્ય પરિણામ પામી સ્થિતિમાં વર્તે છે. પુરુષાર્થ અમારો છે એ દિશામાં આગળ વિધો વધે છે, ચાલુ જ છે અમારું ગામ, એમાં માથેમાંથી કેવળ સંયોગો એમણે નહોતા જોયા, કેવળ સમાજ સ્થિતિ પણ એમણે નહોતી જોઈ, બહુ ઊંડો વિચાર કર્યો છે એવું લાગે છે. એમણે કોઈ એવો નિશ્ચય કર્યો છે કે તીવ્ર પુરુષાર્થ કરી અને સર્વસંગ પરિત્યાગ દશામાં આવી, સંપૂર્ણ ત્યાગ કરી અને તીર્થંકરનો માર્ગ પ્રકાશવો. તીર્થંકરે પણ એમ કર્યું છે અને ઘણા જ્ઞાનીઓએ એમ કર્યું છે, ગ્રસ્તમાં રહીને, ગ્રસ્ત દશામાં રહીને ધાર્મિક પ્લેટફોર્મ સંભાળ્યું હોય એવું લગભગ જોવામાં આવતું નથી. પછી આ ગુરુદેવ જેવા કોઈ પુરુષ થાય એ આ કાળનો આશ્ચર્ય ગણાય. પંથામને કાંજે પંથામને અને જેટલું એમનું સાહિત્ય હોય એટલું પાછું મોકલાવી દે, અને બીજો છાપામાં 1,00,000 રૂપિયાનું સાહિત્ય જયપુર પાછું મોકલ્યું. કહેવાનો મતલબ શું છે, સમાજનો સામનો પણ ઘણો કરવો પડે, ગ્રસ્ત દશામાં તો બધું ઘણું સામે બહુ આવે. દેરાવાસીને સ્થાનકવાસીએ એમ કીધું કે મોટરમાં બેસવું તો પછી વીર શું કરવા સાધુ ન રાખ્યો છે, અમારા જેવો વીર શું કરવા રાખ્યો છે, પ્લેનમાં બેસે છે મોટરમાં બેસે, લોકોને ભરવા મળી બહુ સહેલી વાત છે, કેમ કે લોકોની બુદ્ધિ છીછરું છે. છીછરી બુદ્ધિ વાળા માણસોને ભડકાવવા અને એ જાતની રાજરમત ઊભી કરવી તો બહુ સામાન્ય વાત છે. એટલે સમાજનો મોટો ભાગ, 98% થી વધારે ભાગ પરમ સત્યથી ને મૂળ માર્ગથી દૂર રહી ગયો. પરિસ્થિતિ શું ઊભી થઈ, જોકે હજારો માણસો એમના પરિચયમાં આવ્યા, પણ આખા સમાજની સંખ્યા જુઓ તો 1%, 1.5%, 2% અંદર છે, પછી વધારે નથી. એ આટલા જબરદસ્ત પુણ્ય લઈને આવે એવા પુણ્યશાળી પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવનારા અને ત્યાગી અવસ્થા તોય તે લોકોને પહોંચવા નથી દીધા, ત્યાં લોકોને પહોંચવા નથી દીધા. નહીતર પાલિતાણા અને સોનગઢ તો વચ્ચે આવી જાય, પણ કોઈ કુતૂહલ ખાતર જોવા ઉતરે ને એવી પરિસ્થિતિમાં રાખેલા છે. સમાજને પકડી રાખો અને એ લોકોના દુર્ભાગ્ય કે આવું પરમ સત્ય, નિતરતું સત્ય સામે આવે છતાં મોઢું ફેરવીને ચાલ્યા ગયા. એટલે અવરોધક પરિબળો બાહ્ય પણ હોય છે, એ બધો વિચાર એમણે ખૂબ ગંભીરતાથી કર્યો છે. બળવાનામાં કારણો હોય છે કેટલાક, અને સર્વસંગ પરિત્યાગ કરીને ચાલી નીકળે તો હજારો માણસો એમની પાછળ અનુસરવા નીકળે. કેમ કે મોટો ભાગ ધર્મના ક્ષેત્રમાં આવેલા જીવો માણસો બાહ્ય દ્રષ્ટિવાન છે, બાહ્ય ત્યાગને પહેલા અનુસરે. ત્યાગ કેટલો કર્યો છે જુઓ, સીવેલા કપડા વાળાને તો કઈ છાપ જ પડે નહીં. આ તો ગુરુદેવ તો શું છે કે વગર સીવેલા કપડા પહેરતા હતા, વિટાળતા હતા ને ચલો છો પહેરતા હતા, એટલે ત્યાગી જેવા લાગે. સીવેલા કપડા વાળાને તો કોઈ ક્લાસ જ ન હતો, તો આપણા જેવું ખમીસ પહેર્યું છે ને, આપણા જેવી કફની પહેરે છે ને, આપણા જેવું ટોપી પહેરે છે ને, આપણા જેવું બધું એવું જ લાગે. તો ધર્મના ક્ષેત્રમાં તો એ વસ્તુનો છાપ જુદી જ પડે છે, કે પર્યાય દ્રષ્ટિની સ્થૂળતા પણ ઘણી હોય છે, અને આખો વિષય અંતરદૃષ્ટિથી શરૂ થાય છે. શરૂઆત જ અંતરદૃષ્ટિથી થાય છે. મુમુક્ષુતામાં પણ અંતરદૃષ્ટિ પ્રગટે તો ઓળખતો થાય, નહીતર ઓળખે નહીં. મુનિને ન ઓળખે ને વિતરાગને ન ઓળખે, જ્ઞાનીને તો ક્યાંથી ઓળખે. એવું છે, એટલે બળવાન અવરોધક કારણો એને ક્ષીણ થવા દેવામાં, કાંઈ પણ આત્મવીર્ય પરિણામ પામી સ્થિતિમાં વર્તે છે, પોતે આત્મદશામાં આગળ વધતા વધવા માગે છે, અને એ વધી રહ્યા છે, પોતે આગળ ચાલી રહ્યા છે, પ્રસાદ ચાલુ છે એમનું. જો મુનિ દશા આવી હોત તો કંઈક બીજું જ પરિણામ આવ્યું હોત. જેની ગ્રસ્ત દશાના વચનો પાછળ આજે લાખો માણસો પ્રભાવિત થયા છે, એની ત્યાગની દશામાં લોકોનું શું થાત, કેવું મુશ્કેલ છે. તો નાની ઉંમર, જુવાન છોકરા જેટલી બહારની દેખાવની સ્થિતિ, વ્યક્તિત્વ, એક જુવાન છોકરો હોય એવું વ્યક્તિત્વ છે. આજે તો 30-35 વર્ષના છોકરા દેખાય છે, હવે તો 25-27 વર્ષે એમનો લખાણ જુઓ, એમનું પીઢતા જુઓ, એમને જ્ઞાનની પીઢતા જુઓ. ત્યાગ કર્યો તો શું દેખાવો છે. એટલે પુરુષાર્થમાં બરાબર ચાલે છે, તમારી ઈચ્છા પ્રમાણે હાલ જે પ્રવર્તાતું નથી તે વિશે જે બળવાન કારણો અવરોધક છે તે તમને વિશેષપણે જણાવવાનું ચિત્ત થતું નથી. એ બધી ચર્ચા તમારી સાથે હું નથી કરતો, એ સમજીને નથી કરતો, એ મારો અભિપ્રાય નથી કે આ બધી ચર્ચા તમારી સાથે ખોલીએ, એનો કોઈ અર્થ નથી, એનો કોઈ સાર્થકપણો નથી. કેમ કે હજુ તે વિશેષપણે જણાવવામાં અવકાશ જવા દેવો યોગ્ય છે, હજી થોડો સમય જવા દેવો યોગ્ય છે. ખરા વખતે વાત કરશો, અત્યારે નહીં. પછી બહુ પ્રેશર કર્યું છે ત્યારે 708મો પત્ર લીધો છે મેં. આ 4-5 જણાએ બહુ પ્રેશર કર્યું છે, પછી એમણે ખુલાસો આપ્યો છે એમ લાંબા લાંબો કાગળ લખીને. શું એક વાત બહુ સરસ જે એમણે લખી છે, એ લખી છે તો કોઈ પણ માણસે ધ્યાનમાં લેવી દેવી વાત છે. ધર્મ સ્થાપવાનું માન મોટું છે એ પોતે જાણતા હતા. ધાર્મિક પ્લેટફોર્મ ઉપર આવીને કોઈ પણ માણસ કોઈ પણ ધર્મને સ્થાપે એટલે એને માન બહુ મળે, અને એ પોતે એ બાબતથી પાછા હટતા હતા. માનમાં ક્યાંય પણ માનમાં ખેંચાવાનું નહીં બનવું જોઈએ, ક્યાંય પણ માનમાં ખેંચાવાનું નહીં બનવું. એ ખાસ મુદ્દા ઉપર, પર્ટિક્યુલર પોઈન્ટ ઉપર એમણે પોતાના વિચારો બહુ સરસ રીતે વ્યક્ત કર્યા છે, અને છેવટે તારણ કાઢ્યું છે કે મારો આત્મા માનની અંદર ખેંચાયો નથી. એ મેં મારા આત્માને તાવીને તમને જણાવું છું. તાવીનો અર્થ શું? ચકાસણી કરીને, પરીક્ષા કરીને, મારા આત્માની મેં પરીક્ષા કરી છે અને જણાવું છું કે મારો આત્મા માનમાં નહીં ખેંચાય. પણ મારો નિશ્ચય છે કે સર્વસંગ પરિત્યાગ કરીને સાધુ દશામાં મા મોક્ષ માર્ગને પ્રકાશવા. તીર્થંકરાદિ મહાત્માઓએ એમ કર્યું હોવાથી મારે પણ એમ જ કરવું એમ મને ઠીક લાગે છે. કેમ કે એ એ જે રસ્તે ચાલ્યા છે એ રસ્તે મારે ચાલવું છે, એટલે મારે રસ્તો બીજી રીતે નથી પકડવો, બીજા રસ્તે એ કામ નથી કરવું. એવો બહુ મક્કમ નિર્ણય કર્યો છે એમણે, એટલે આ લોકોના દબાણને વશ નથી થયા. જીવ નિત્ય છે એટલે જીવે છે, નહીતર જીવે નહીં, એટલો બધો ખેદ થયો છે. જે બળવાન કારણો પ્રભાવના હેતુને અવરોધક છે તેમાં અમારો કાંઈ પણ બુદ્ધિપૂર્વક પ્રમાદ હોય એમ કોઈ રીતે સંભવતું નથી. કેટલી ચોખવટ કરે છે કે કોઈ આળસને લઈને અમે હજી પીડા છીએ કે હમણાં કાંઈ નથી, કામ પછી કરશું પછી કરશું એમ, એવું કોઈ પ્રમાદ નથી. તેમજ અવ્યક્તપણે એટલે નહીં જાણવા છતાં સહેજે જીવથી થયા કરતો હોય એવો પ્રમાદ હોય એમ પણ જણાતો નથી. જાણીને પણ પ્રમાદ કરતા નથી ને અજાણે પણ પ્રમાદ થતો નથી એ મારા ખ્યાલમાં છે. કેટલા જાગૃત છે પોતે. તથાપિ કોઈ અંશે તે પ્રમાદ સંભવમાં લેખતા પણ તેથી અવરોધક પણ હોય એમ લાગી શકે એમ નથી, અને છતાં કોઈ અંશે તે પ્રમાદનો સંભવિત પ્રમાદને લેખવામાં આવે એટલે ગણવામાં આવે એ પુરુષાર્થની શિથિલતાને ત્યાં પ્રમાદ કહે છે. કેમ અત્યારે મુનિદશાનો પ્રગટે એટલે પુરુષાર્થની શિથિલતા છે, એને પ્રમાદ કયો તો વાંધો નથી, એ લખી શકાય, ગણી શકાય એવી વાત છે. બાકી બુદ્ધિપૂર્વક કે અબુદ્ધિપૂર્વક નથી એટલે અંધારામાં નથી હાલતા. કોઈ અંશે તે પ્રમાદ સંભવમાં લેખતા પણ તેથી અવરોધક પણ હોય, તેથી અવરોધક પણ હોય એમ લાગી શકે એમ નથી, એટલે તેથી કોઈ માર્ગ પ્રકાશવામાં અવરોધક થાય એવું કંઈ નથી લાગતો. કારણ કે આત્માની નિશ્ચય વૃત્તિ તેથી અસન્મુખ છે. એટલે આત્માને જે નિશ્ચય વૃત્તિ છે, નિશ્ચય પરિણતિ છે, એ તો આત્મ સન્મુખ છે, પુરુષાર્થ સન્મુખ છે, એમાં કઈ પ્રમાદ અમે કરતા નથી. એ તો બરાબર ઉપયોગ પણ એ બધું કામ ચાલે છે, સાવધાનીથી કામ ચાલે છે. લોકોમાં તે પ્રવૃત્તિ કરતા માનભંગ થવાનો પ્રસંગ આવે કે હવે આ બધા વેપાર ધંધો કરતા કરતા આ બધું ઉપદેશ આપે છે. પહેલા પોતે તો લોભ છોડે, પહેલા પોતે તો રૂપિયાનો મોહ છોડે, પહેલા પોતે તો બૈરા છોકરાનો પ્રતિબંધ છોડે, પછી ઉપદેશ આપે તો સારું. એમ માણસ તો બોલે, વિરોધ કરનાર તો બોલવાના જ છે, અને બોલે ત્યારે માનભંગ જેવું થાય ને. આપણે કેમ લાગે ગુરુદેવ પણ ચોછડું લખે છે, કાનજી પંથામ ને કાનજી પંથામ ને એવું જ લખે, એ લોકો તો ચોખ્ખું જ લખે, કાનજી ભાઈએ ન લખે એટલું બધું ચોછડું લખે. અને બહુ કડક લખાણ લખાણ હતું બધું એની અંદર, વાંચ્યું હતું, ઘણું ખરાબ લખાણ હતું. માનભંગ તો થાય, માનભંગ થાય, જેમ કેટલાક લોકો ઘણું માન આપે એમ કેટલાક લોકો ઘણું અપમાન કરે. આ સ્ટેજ એવું છે, આ પદ જ એવું છે કે જેમ કેટલાક લોકો ઘણું માન આપે તો કેટલાક લોકો ઘણું અપમાન કરે. શું? અને તે સહન ન થઈ શકે એમ હોવાથી પ્રભાવના હેતુની ઉપેક્ષા કરવામાં આવતી હોય એમ પણ લાગતું નથી. એટલે માનભંગની બી કે અમે કાંઈ નથી કરતા એવું નથી કે અમે સહન નહીં કરી શકીએ, અમારું અપમાન થશે માટે હમણાં જવા દો, હમણાં કાંઈ કરવું નથી આપણે, એમ નથી. એ તો કોઈ મુદ્દો હાથમાં લે એટલે ચારે કોરની આઠે કોર એમનો ઉપયોગ ફરી વળે, એવું એમનો ઉપયોગ હતો. બહુ જ ઊંડો જાય, ભલે કે મેં વ્યવહારિક વાત હોય, ઉપયોગ બહુ ઊંડો ઉપયોગ દીધો પછી ખલાસ એ બધી બાજુ ફરી વળે. શક્તિ બહુ હતી પોતાની, જ્ઞાનની શક્તિ ઘણી હતી. જબરદસ્ત પુરુષ તો ગુરુદેવ કહેતા ને, છેલ્લા 200-300 વર્ષમાં આવો પુરુષ કોઈ થયો નથી એમ જ કહેતા. ફર્સ્ટ કારણ કે તે માન અમાન વિશે ચિત્ત ઘણું કરીને ઉદાસીન જેવું છે. એ તો અમે બધું માન અપમાન તો કાંઈ અમે ગણતા જ નથી, એ તો અમને ઉપેક્ષા વર્તે છે. અપમાન કરે તો ઠીક, માન આપે તો ઠીક, માનની કિંમત નથી પછી અપમાનની શું કિંમત હોય? અપમાનની કિંમત કોને થાય? માનની કિંમત થઈ હોય. અને નિંદાથી કોણ દુઃખી થાય? પ્રશંસાથી રાજી થયો હોય, આ એનો નિયમ છે. એક્શન એન્ડ રિએક્શન ઓલવેઝ ઇક્વલ એન્ડ ઓપોઝિટ. અથવા તે પ્રકારમાં ચિત્તને વિશેષ ઉદાસીન કર્યું હોય, ઉદાસીન જેવું તો છે જ પણ એ પ્રકારમાં તો વધારે ઉદાસીનતા કેવી હોય તો એ પણ થઈ શકે એમ છે. ને એમાં કાંઈ અમને એ બાબતમાં વાંધો આવે એવું નથી. હવે બીજી વાત કરે છે શબ્દાદિ વિષયો, કે અમે અત્યારે જે ભોગ ઉપભોગ અમને છે એ બાબતનું શું અમારું પરિણામ છે એ સ્પષ્ટ કરે છે. કેટલા પડખાથી વાત લીધી છે અમને, અહીં સુધી રાખીએ, કાલે લેશું.